સર્વાવતરી ભગવાન સ્વામિનારાયણે આ ભૂમંડળ ઉપર આવી માયામાં ખૂંટેલા આત્માને બહાર કાઢવા માટે અનેક શાસ્ત્રમાં પણ વાત મળે કે ન મળે એવું અદ્ભુત જ્ઞાન મુમુક્ષ આત્માઓને માટે જે પીરસ્યું છે, એમાં વડતાલ પ્રકરણ તો અતિ તાત્વિક અને અંતરવૃત્તિના વચનામૃતો છે, જેમાંથી આપણે સાત વચનામૃત સમજીએ. આજે આઠમું વચનામૃત સમજવા માટે પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુકોટ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રા યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્ર કમળને ઉગાડીને સર્વે સભા સન્મુખ જઈને બોલ્યા, જે હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ. જે મહારાજ સભાની અંદર બેઠા છે, અંતરદૃષ્ટિ કરીને આંખ ખોલીને હવે મહારાજ વાત કરે છે. જલ્દી હરિભક્તો સભામાં પહોંચી જાય, નહીતર મહારાજ વાત કરી નાખશે, પછી સમજાશે નહીં કઈ. અને ભક્તો અંતરદૃષ્ટિનું આ વચનામું છે, માટે કથા સાંભળતા સાંભળતા એક વૃત્તિ કથામાં રાખજો ને બીજી વૃત્તિ એ મહારાજને સંભાળતા રહેજો કે આજ મહારાજ વડતાલની અંદર બિરાજમાન છે, એવા જ મહારાજ મારા હૃદયની અંદર સાક્ષાત પોતે બિરાજમાન છે. આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કંઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે. માટે વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે, ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે, અને જેમ કરોળિયો હોય તે પોતાની લાલને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભની મધ્ય બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાલને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે ને ક્યારેક તો અંતઃકરણ વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્ય રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું, જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ પરમેશ્વરની વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી, પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ ધ્યાન કરનાર યોગીની નિદ્રા કહી છે. પણ સુષુપ્તિમાં લીન થવું એવી યોગીની નિદ્રા હોય નહીં. આ વચનામૃત એટલે કરોળિયાનું વચનામૃત કહેવાય છે, યોગીની નિદ્રાનું વચનામૃત કહેવાય છે. મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે નેત્રની વૃત્તિ છે એ અરૂપ છે. અરૂપનો મતલબ એનું કોઈ રૂપ નથી. અરૂપનો મતલબ એ સાકાર ઘન વસ્તુ નથી. વૃત્તિ છે, તમે દાખલા તરીકે અમને જોઈ રહ્યા છો ને અમે તમને જોઈ રહ્યા છીએ, પરસ્પર જોઈ શકીએ છીએ, ઘટના ઘટે છે, પરંતુ અહીંયાથી ત્યાં કેમ દેખાય છે ને ત્યારથી અહીંયા કેમ દેખાય છે, કંઈ કારણ તો હશે ને, અંદર કંઈક છેડો તો છે જ, ન તો દેખાય જ નહીં. છેડો હોવા છતાંય એ છેડો દેખાતો નથી. એટલે મહારાજ કે વૃત્તિ, નેત્રની વૃત્તિ કેવી છે? અરૂપ છે. જો રૂપ હોત તો દેખાત એમ, તો કેટલાય છેવડા આ બાજુ આવતા હોત. આ બધા આવતા તો હશે જ, સમજી રાખો. છેવડો ન આવે તો દેખાય જ નહીં, આવે તો છે જ, પરંતુ તેમ છતાંય એનું કોઈ જોઈ શકતું નથી. એટલે મહારાજ કે નેત્રની વૃત્તિ તે અરૂપ છે, પણ અરૂપ હોવા છતાંય એક વિશેષતા મહારાજ બીજી બતાવી, ન તો અરૂપ હોય ને સર્વત્ર વ્યાપક હોય, એને કોઈ બંધન ન હોય. પરંતુ મહારાજ કે આ વૃત્તિ અરૂપ હોવા છતાં તો પણ વૃત્તિને આડું કોઈ સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે વૃત્તિ પણ સ્થૂળ છે. કોઈ પદાર્થ આડો આવે છે, આ બાજુ બેઠા થાંભલો હોય છે ને આડો, એ કેટલા નડતો હોય છે, નહીં દેખાતો, એટલે આમ કરતા છે, આમ કરતા છે. વૃત્તિના વેગને રોક્યા એ જ બીજી વસ્તુ બતાવે છે કે વૃત્તિ ત્યાંથી આવતી હતી, સમજાય. એ છેવડો જતો હતો એની પ્રતિતિ શું? તો કે છેવડો ન જતો હતો, વચ્ચે વસ્તુ કોઈ ઉભી રહી ગઈ, એને હું કામ આડે જ આવી જોઈએ, આવી જ ન જોઈએ. એટલે મહારાજ કે વૃત્તિ અરૂપ હોવા છતાંય પણ પાછી સ્થૂળ છે. સ્થૂળ છે એટલે જ વચ્ચે આવેલું વ્યવધાન નડતરૂપ થયું. જો સ્થૂળ વૃત્તિ ન હોત તો એ વચ્ચે આવેલું વ્યવધાન એને નડતરૂપ થાત નહીં. ને પૃથ્વી તો પ્રધાન છે. વૃત્તિની અંદર પાંચ તત્વથી આ બોડી બની છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વમાં, આ બોડીમાં વધારે વધારે જો કઈ તત્વ હોય ને તો પૃથ્વી તત્વ છે. એટલે વૃત્તિમાં પણ વધારે વધારે પાંચે સંમેલિત છે, પણ વધારે વધારે તો પૃથ્વી તત્વ છે. અને મહારાજ કે મહદઅંશે પૃથ્વી તત્વ જ પ્રધાન રહે છે વૃત્તિમાં, અને પૃથ્વી તત્વ પ્રધાન રહેતો હોવાને કારણે મહારાજ કે ધ્યાન કરનારો યોગી જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે એને વૃત્તિ દેખાય છે. જો વૃત્તિ એને દેખાય છે, સામાન્ય માણસને દેખાતી નથી, પણ ધ્યાન કરનાર યોગીને મહારાજ કે વૃત્તિ દેખાય છે. દેખાય છે, કેવી દેખાય છે? તો પીળી દેખાય છે, કારણ કે પૃથ્વી તત્વ પ્રધાન હતું. આ વસ્તુ ભક્તો યોગના માધ્યમ પણ બતાવી છે, એમાં સ્પષ્ટ બતાવ્યું છે કે જે આઠ અંગ છે, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, પ્રાણાયામ અને ત્યારબાદ પ્રત્યાહાર. પ્રત્યાહારમાં અમુક જ્યારે મુદ્રાઓ કરે છે ત્યારે મુદ્રાની અંદર એને આ વૃત્તિઓ પીળી ભાસે છે, લીલી ભાસે છે, રક્ત ભાસે છે, શ્યામ ભાસે છે, શ્વેત ભાસે છે. અને અહીંયા પણ યોગી શબ્દ જ મૂક્યો છે, અહીંયા પણ યોગી શબ્દ જ મૂક્યો છે. યોગના માધ્યમથી પરમાત્માને પામવા મથતા યોગીને આ જે વૃત્તિ છે ભગવાનમાં રહેવાની અથવા તો કોઈ પણ જગ્યાએ રહેનારી, એ વૃત્તિ એને પૃથ્વી તત્વ પ્રધાન જ મહદઅંશે વર્તો તો પીળી ભાસે છે. જો કે ભક્તો આપણો સંપ્રદાય યોગને માને છે, પણ સાથે સાથે એક બીજી વાતને પણ આ સંપ્રદાયે સ્વીકાર કર્યો છે. ભગવાનને માર્ગે ચાલવા માટે બે માર્ગ છે, પરમાત્મા સુધી પહોંચવા માટે બે માર્ગ છે. એક તો પ્રાણના નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે, બીજા ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે, જે વાત મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં બતાવી છે. પ્રાણના નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે, માને અષ્ટાંગ યોગ સિદ્ધ કરનારને પ્રાણ કાબૂમાં આવે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કાબૂમાં આવે છે, એટલે ઓટોમેટિક ચિત્ત જીતાઈ જાય છે, ચિત્ત બીજા સંકલ્પ બધાય બંધ કરી દે છે. પ્રાણના નિરોધ કરી અને ચિત્તનો નિરોધ થયો કહેવાય. અને બીજી પદ્ધતિ અલગ છે, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે એટલે ભગવાનના સ્વરૂપને જ્યારે મુમુક્ષ સંભાળવા માંડે છે, જેમ જેમ સંભાળવા માંડે છે તેમ તેમ, જેમ જેમ સંભાળે તેમ તેમ એના સંકલ્પ વિરામ પામતા જાય છે, સંકલ્પ વિરામ પામતા જાય છે. ઉપરાંત ભગવાનના સ્વરૂપમાં જોડાતો હોવાને કારણે સંકલ્પ જેમ વિરામ પામ્યા તેમ તેમ પ્રાણની ગતિ પણ લો થતી જાય છે, ધીમી પડતી જાય છે. એટલે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. આ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કહેવાય, અને પેલો પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કહેવાય. પણ આપણા સંપ્રદાયે વિશેષ કરીને ચિત્તના નિરોધે કરીને પ્રાણના નિરોધને જમા પાસો આપ્યું છે. એનું પ્રયોજન એટલું જ છે કે અષ્ટાંગ યોગના માધ્યમથી પ્રાણનો નિરોધ કરનાર વ્યક્તિ માનો કજુ બિલકુલ સાધન અવસ્થામાં છે. સાધન અવસ્થામાં આજે એક બહુ સૂક્ષ્મ ભેદ હું તમને બતાવું, જે આપણી ગેરસમજ છે. આ ગેરસમજને આપણે કાઢી નાખીએ. મહારાજ જે હેતુસર બોલ્યા છે એ હેતુને આપણે સમ્યક પકડી નથી શક્યા. આપણે સ્થૂળ ભાવ થઈને પકડવા પ્રયાસ કરીએ છીએ. મહારાજ કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવો, એને જ અમે શ્રેષ્ઠ માન્યો છે. એટલે પ્રાણના નિરોધ કરતા ચિત્તના નિરોધથી પ્રાણનો નિરોધ શ્રેષ્ઠ છે. એનો મતલબ મહારાજ એવું કંઈક કહેવા માગે છે કે તમે પ્રાણનો જ નિરોધ કરતા હશો, માને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને પછી ધ્યાન, ધારણા અને સમાધિ, આ આઠ યોગના અંગો છે. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ પાંચ હઠ યોગ છે અને ધ્યાન, ધારણા અને સમાધિ એ રાજયોગ છે, જેને ભેગો કરીને આપણે અષ્ટાંગ યોગ કહીએ છીએ. પણ મહારાજ એ 25મામાં જે હેતુસર કહે છે એવા હેતુસર કહે છે. મહારાજ કે માનો કે આઠે આઠ અંગને સિદ્ધ કરે અને સિદ્ધ કરવા મથતો હોય, એમાં માનો કે એને ચાર અંગ સિદ્ધ થયા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, અથવા તો પ્રત્યાહાર સુધી પહોંચ્યો અને જીવનની આયુષ્ય આવી રહી, જીવનની આયુષ્ય આવી રહી અને દેહ પડી જાય તો હજુ એને ભગવાનનો સંબંધ થયો નથી. એટલે આટલો બધો દાખલો કર્યા પછી પણ એને વળતર કશું મળશે નહીં. એના કરતા ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ શ્રેષ્ઠ. શું કામ? તો કે ચિત્તના નિરોધમાં પ્રથમથી જ પરમાત્માના જોડાણનો જ દાખલો છે. ભગવાન સાથે જોડાતા જોડાતા ભગવાનના ચરિત્રો સંભાળે, ભગવાનને સંભાળે, લીલા આ તે સંભાળતા સંભાળતા મુમુક્ષ આગળ વધતો જાય. એમાં માનો કે શેખ સુધી નથી પહોંચ્યો, વચ્ચે જતા અટકી ગયો અને દેશનું આ શરીરનું આયુષ્ય આવી રહ્યું તોય પણ એની અસદગતિ નહીં થાય. શું કામ? એનું પ્રથમથી જ જોડાણ ભગવાનની સાથે હતું. કાચું રહી ગયું છે તે એકાદ જન્મ લેવો પડશે, પણ એનું જોડાણ તો ભગવાન સાથે હતું ને. એટલે મહારાજ એટલા માટે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ શ્રેષ્ઠ કહે છે. પણ એનો મતલબ એવો નથી થતો. આપણે કેવો મતલબ કરી ખબર? મહારાજ કીધું ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ શ્રેષ્ઠ છે, માટે પ્રાણના નિરોધવાળી વાતમાં આપણે હલાય જ નહીં. એમ અષ્ટાંગ યોગને માર્ગે આપણે હલાઈને હાલીએ તો આપણી સમજણમાં ફેર છે. ના ના, હવે ત્રીજો પોઈન્ટ આપણે એ સમજવાનો કે મહારાજ પ્રાણના નિરોધ કરતા ચિત્તનો નિરોધ શ્રેષ્ઠ કે છે કેવા હેતુમાં? તો કે ફક્ત પ્રાણના નિરોધ માટે જ મીંડો છે. જેને ભગવાનનો સંબંધ નથી એવી વ્યક્તિ માટે મહારાજે પ્રતિપાદન કરે છે. પરંતુ ચાલે છે અષ્ટાંગ યોગને માર્ગે, પરંતુ પ્રથમ પગથિયાથી જ ભગવાનનો આધાર લઈને જે ચાલે છે, ભગવાનના આધારે જ પગલે પછી પગલું આગળ મૂકે છે, એવો જે ભક્ત છે એ તો અતિશ્રેષ્ઠ છે. કારણ કે ફક્ત ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરવા જતી વ્યક્તિ માટે બહુ બધા વિઘ્નો છે, બહુ જ વિઘ્નો વચ્ચે નડતરરૂપ છે. જ્યારે પ્રાણના નિરોધની સાથે પરમાત્માને સંલગ્ન કરે અને એને આધાર બનાવીને જ્યારે આગળ વધે ત્યારે એને માથેથી વિઘ્નો હટવા માંડે છે, વિઘ્નો તમામ હટી જાય છે. માટે પ્રાણના નિરોધની સાથે ચિત્તનો નિરોધ બંને સંમલિત કરી અને જે ભક્ત આગળ વધે છે એ ભક્ત બહુ જ જલ્દીથી બહુ જ ટૂંકા સમયમાં ભગવાન સુધી પહોંચી શકે છે. કારણ કે પ્રાણનો નિરોધ એનું એક જમા પાસું એ છે કે એની તત્કાળ ફળશ્રુતિ થાય છે, તત્કાળ ફળશ્રુતિ. દાખલા તરીકે તમે અમુક આસનો કરવા માંડો, અમુક આસનો કરવા માંડે એટલે સીધો તમારી બોડી ઉપર અસર મળે, આવવા બોડી ઉપર અસર આવવા માંડે. અને તમે અમુક આસનો કરો એટલે સીધી મન ઉપર અસરો થવા માંડે. એમાંય તમે પ્રાણાયામ કરો તો મન કંટ્રોલ મળે થવા, સીધું મન કંટ્રોલિંગ મળે આવવા. એમાં પ્રત્યાહાર કરો એટલે ઓટોમેટિક તમને ધ્યાન બાજુ મન જવા માંડે. પણ જેને ઉપાસના પદ્ધતિ નથી એનું મન માનો ધ્યાન બાજુ જાય તો એ કરીને ધ્યાન કરે કોનું? એ છેવટે જીવનું જ કરે. એવા હેતુસર મહારાજ કે પ્રાણના નિરોધ કરતા ચિત્તનો નિરોધ શ્રેષ્ઠ છે. બાકી પ્રાણના નિરોધમાં જે સાથે પરમાત્માનો સંબંધ બાંધીને આગળ વધે છે એના માટે તો એ અતિશ્રેષ્ઠ છે. અને એવો ભક્ત છે તત્કાળ દેહને કાબૂમાં કરી શકે છે, પ્રાણને કાબૂમાં કરી શકે છે, મનને કાબૂમાં કરી શકે છે અને ભગવાનની સાથે જોડાઈ શકે છે. પ્રાણના નિરોધને મહારાજ જો ગૌણ જ કરવા માંગતા હોય, વાત બરાબર સમજો, પ્રાણના નિરોધને જો મહારાજ ગૌણ જ કરવા માંગતા હોય તો મહારાજ પંચમ પ્રકરણમાં એવું લખત નહીં. મહારાજે પંચમ પ્રકરણમાં સદાનંદ સ્વામીએ કહ્યું, કૃપાનાથ આપ મારા પર તો અઢળક ઢળ્યા છો કે જેને કારણે વગર અષ્ટાંગ યોગે મને તો સમાધિ થાય છે, જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં તમે જ દેખાઓ છો, પરંતુ મુમુક્ષુ માટે અષ્ટાંગ યોગને માર્ગે આગળ વધી અને આપને પામવું હોય તો શો ઉપાય છે. એમાં મહારાજે મહત્વતા દેખાડતા એટલી હદે મહત્વતા દેખાડી, મહારાજ કે સ્વામી સારું થયું તમે આવો પ્રશ્ન કર્યો. મહારાજ કે સાંભળો સ્વામી, મોક્ષને માર્ગે અષ્ટાંગ યોગને લીધા સિવાય, અષ્ટાંગ યોગને લીધા સિવાય મોક્ષને માર્ગે ચાલવું બહુ જ ગહન છે, કારણ કે મન મહાનફટ છે. યોગના માધ્યમ વિના સંપૂર્ણ મન ઉપર કાબુ પ્રાપ્ત કરવું અતિ ગહન છે. અને મહારાજ કહે કે અષ્ટાંગ યોગના માધ્યમ વિના બ્રહ્મચર્ય આદિકનું જતન કરવું એ પણ અતિ ગહન છે. સંપૂર્ણ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન એ મહારાજ કે અષ્ટાંગ યોગ વિના પાળવું અતિ ગહન છે. અતિ શુદ્ધ બ્રહ્મચર્ય, અતિ શુદ્ધ બ્રહ્મચર્ય એટલે ઉર્ધ્વ રેતા પણ બ્રહ્મચર્યનું પાલન કરે પરંતુ સ્વપ્નની અંદર બ્રહ્મચર્યનો ભંગ થાય ત્યાં સુધી સંપૂર્ણ શુદ્ધ બ્રહ્મચર્ય ના કહેવાય. મહારાજ કે સંપૂર્ણ શુદ્ધ બ્રહ્મચર્યનું જતન કરવા માટે અષ્ટાંગ યોગ અતિ આવશ્યક છે. એ વિના મનની તમામ મલિનતા છે એ મહારાજ કે કોઈ દી હટતી નથી. મહારાજ દ્રષ્ટાંત આપી, કેવું ખબર? મહારાજ કે જેમ સોનામાં બીજો ત્રીજો ભેગ ભળી ગયો હોય અને સોનાને ફરીને શુદ્ધ કરવું હોય તો અગ્નિ ઉપર એને તપાયા વિના સોનું કદી શુદ્ધ ન થાય, એમ જીવાત્મા પણ ઘણા બધા જન્મોને ધારણ કરી કરી અને મલિનતાને પામી ગયો, રજોગુણ તમોગુણ વગેરે વાયરો વાઈ ગયો છે, એમાંથી સંપૂર્ણતા એને બહાર નીકળવું હોય તો મહારાજ કે યોગરૂપી અગ્નિ અંદર તપાવ્યા વિના સંપૂર્ણતા જીવાત્મા શુદ્ધ થઈ શકતો નથી. અને આ જ વાત ગોપાળાન સ્વામી પણ એની વાતોમાં લખીએ કે ઉર્ધ્વ રહેતા પુરુષ જેને થવું હોય, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચર્ય જેનું પાલન કરવું હોય એવા પુરુષને શું કરવું પડે, તો કે એને ત્રણને બદલે એક ટાઈમ કરવાનું, એકમાં પછી અડધું કરવાનું. સ્વામી કે એક ટાઈમ ભોજન કરે એમાં અડધું પેટ અન્નથી ભરે, પાપ ભાગ પાણીથી ભરે અને પાપ ભાગ ખાલી રાખે. અને સ્વામી કે જમે તે પણ રસકસ વિનાનું જમે, અને રાત્રે 12 વાગ્યા પછી સૂવે, અને વહેલો જાગે પરંતુ માનો કે 12 વાગે સૂતો ને 2 વાગે ઊંઘ ઉડી ગઈ તો સ્વામી કે ફરીવાર પાછો સૂવે નહીં, અને તીખું ન ખાય, તળેલું ન ખાય, ગેડું ન, બહુ બધો વિધાન બતાવ્યો. સ્વામી કે બધા સાધનો સિદ્ધ કરે, પાંચે ઇન્દ્રોને સંપૂર્ણ કાબુમાં લાવે ત્યારે ઉર્ધ્વ રહેતા પુરુષ થવાય છે. સ્વામી કે કાં તો આ માર્ગ છે અને આ માર્ગ નહીં તો બીજો માર્ગ સ્વામી કે છે, કયો? તો કે હઠ યોગ થી પણ ઉર્ધ્વ રહેતા પણ આવી શકે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ સાધન સિદ્ધ કરતા પણ સ્વામી કે ઉર્ધ્વ રહેતા પણ આવી શકે છે એની વાતોમાં લખ્યું. અને રામાનંદ સ્વામી પણ જ્યારે મહારાજને પત્ર લખ્યો લોજમાં ત્યારે એમાં પણ આ વાતનું પ્રતિપાદન કર્યું. મુક્તાનંદ સ્વામી આદિ સંતોને સંબોધતા સ્વામી એવું બોલ્યા છે કે હે પરમહંસ, તમારી પાસે આવેલા વર્ણી કોઈ સામાન્ય નથી, એને તમે બાળક નહીં માનશો તો બહુ મોટા છે. કેટલા મોટા છે એની તમને પાછળથી ખબર પડે છે. બીજી જાજી ભલામણ હું નથી કરતો પણ એટલી જરૂર ભલામણ કરું છું, એ આવેલા વર્ણીની પાસે તમે બધા અષ્ટાંગ યોગ શીખજો, બધા અષ્ટાંગ યોગ શીખજો, કારણ કે અષ્ટાંગ યોગ શીખ્યા સિવાય શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું કઠિન છે, માટે શુદ્ધ બ્રહ્મચર્યના પાલન માટે તમે અષ્ટાંગ યોગ શીખજો. એટલે આપણે તો એ વાત જોતા હતા કે યોગને માર્ગે ચાલે એ ભક્તની આવી પોઝિશન બધી નિર્માણ થાય છે, અને યોગનો માર્ગ મોક્ષ માટે અતિ અતિ સુંદર છે, અતિ સુંદર છે. યોગ વિના રોગ માયાનો જાઓ એ ઘણો કઠિન છે, ઘણો કઠિન છે. જો કે મહારાજે આમ આપણી તો ક્રિયાની અંદર ઘણો યોગ પ્રવર્તાવી દીધો છે, ઘણો યોગ પ્રવર્તાવી દીધો. દાખલા તરીકે દંડોડ કરવાની યોગની એક પ્રક્રિયા છે, યોગના આસનની પ્રક્રિયા છે. હું તમને હાવ હાચું કહું, રોજ જે 100 દંડોડ કરે ને એનું કોઈ ડાયાબિટીસ ન થાય. થયા પહેલાં એને કોઈ દી પેરાલિસિસ ન થાય, એને કોઈ દી એટેક ન આવે, સાચું, હાવ બિલકુલ, રોજ 100 દંડવટ કરે. અને તમે જોજો, તમે તારે જેને પેરાલિસિસનો હુમલો આવી ગયો હોય, જેને એટેકનો આવી ગયો હોય, ત્રીજું શું કીધું તું, ડાયાબિટીસ થઈ ગયો, એને પૂછજો તમે 100 દંડવટ કર્યા હતા? તો કે ના, તણ કરતો હતો. કારણ કે યોગની એ યોગ સાધનની એ ફળશ્રુતિ છે કે એમાંથી રોગ નિવારણ થાય જ. અને જે સાષ્ટાંગ દંડ પ્રણામ છે, યોગની જે પદ્ધતિ અપનાવી છે મહારાજે, સહજ યોગ અપનાવ્યો છે. કન્ટિન્યુઅસતામાં મહારાજ જીવન વ્યવહારમાં યોગને અપનાવ્યો છે. એટલે મહારાજ યોગનું બહુ જ સારું પ્રતિપાદન કરે છે. અહીંયા મહારાજ કહે કે ભગવાનની મૂર્તિને ધારતો એવો જે યોગી છે, એ જ્યારે યોગ સાધના કરતો હોય અથવા તો વૃત્તિ સ્થિર કરવા જ્યારે મહેનત કરતો હોય, ત્યારે પૃથ્વી તત્વ પ્રધાન છે. પૃથ્વી તત્વ જ્યારે પ્રધાન થાય છે ત્યારે વૃત્તિ એ કેવી ભાષે છે? પીળી ભાષે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાલને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય, ને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય, ને ક્યારેક બે સ્તંભની મધ્ય બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે, ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે, ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારા કરીને ધ્યાનનો કરનારો જે યોગી, તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહ્યા છે, ને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે, ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેની મધ્ય રહે છે. કેટલું સરસ મારા દ્રષ્ટાંત આપ્યું, ખબર નહીં ક્યાં કરોળિયાનું જાળું જોઈ આવ્યા. મારવનો ભગવાન પણ છો, ને તે કેદી કુવો ખોદવા ગયા છે કહો, મહારાજ કેદી કુવો ખોદવા ગયા છે? તો કેવું દ્રષ્ટાંત આપ્યું, મહારાજ કે સલાટ કુવો ખોદતો હોય અને એ પથ્થરની સાથે પેલા ઘણ ને બધું છીણા પછાડે અને રણકોટો પથ્થર બોલાવતા, એમ સમજવું કે આમાં પાણી થાશે, ને થાશે તો અડધા કોષનું પાકોષનું થાશે. બોલો, નહીં તો એ કીધી કુવો ખોદવા ગયા છે, એને જ ભગવાન કહેવાય ને, કે બીજાને કહેવાય? તલ તલની જાણે, એના માટે કાંઈ અજાણ્યું છે જ નહીં, એને ભગવાન કહેવાય. કરોળિયાનું દૃષ્ટાંત ગોતે. બોલો, મહારાજ એ કરોળિયો હોય એ પોતાની લાલ લાંબી કરે, બે થાંભલા ગોતે, આ એક આ થાંભલો એક આ થાંભલો, અને પછી લાલ લાંબી કરીને પછી એના ઉપર હાલે રાખે. મહારાજ કે ભગવાનને માર્ગે ચાલનારની અંદર પણ આવું જ કંઈક હોય છે. એક સ્તંભને જગ્યાએ મહારાજ કે ભગવાનની મૂર્તિ છે, બીજા સ્તંભને જગ્યાએ અંતસ્કરણ છે, અને લાલની જગ્યાએ વૃત્તિ છે, અને કરોળિયાની જગ્યાએ જીવ છે. એક સ્તંભની જગ્યાએ ભગવાનની મૂર્તિ છે, બીજા સ્તંભની જગ્યાએ અંતસ્કરણ છે. અંતસ્કરણ એટલે વિચાર છે, અંતસ્કરણનો મતલબ વિચાર છે. એક સ્તંભની જગ્યાએ મહારાજ કે મૂર્તિ છે, બીજા સ્તંભની જગ્યાએ મહારાજ કે વિચાર છે, અને વૃત્તિ લાળની જગ્યાએ વૃત્તિ છે, એના ઉપર કરોળિયો હાલો જાય છે. એટલે ક્યારેક કરોળિયો ઓ સ્તંભ ઉપર બેસે, ક્યારેક કરોળિયો ઓ સ્તંભ ઉપર બેસે. એટલે ક્યારેક વૃત્તિ ભગવાનમાં સંલગ્ન હોય, ક્યારેક વૃત્તિ વિચારની સાથે ભાંગઝડમાં પડી હોય એમ. અને ભગવાનના માર્ગે ચાલનારને આ પોઝિશન રહેવાની જ. દાખલા તરીકે તમે અહીંયા આવ્યા એટલે સંતો ખૂબ પ્રતિપાદન કર્યું, જગત ખોટું, ભગવાન સાચા, ભગવાનમાં મન રાખો, એ બધું કીધું. અને પાછી તમે ઘેરે જાઓ અને પછી બધાની સાથે મળો હળો, અને એમાં કહો કે એમ ક્યાંય ફલાણાએ જમીન લીધી હતી, એણે હમણાં લીધી હતી, લાખ રૂપિયાને એક લીધી હતી અને 8 લાખમાં વેચી, એટલે લઈને થાય પાછું શરૂ મળું. માળો, હું શિબિરમાં ગયો, એ જમીન એણે મને કીધું હતું, એટલે તું લઈ લે. મેં કીધું શિબિરમાં આવીને સોદો કરીશ, એમાં રહી ગયું. એ પછી ગડમથલ શરૂ થાય, અને એ ગડમથલ જ્યારે શરૂ થાય ત્યારે વો સ્તંભ ઉપર બેઠેલો વિચારરૂપી, જે વિચારરૂપી સ્તંભ છે, ત્યાં જે વૃત્તિ જોડાયેલી છે એ પછી વિભાગ કરે. ઘડીક એમ કે ભાઈ ખોટું છે, 8 લાખ મળ્યા તોય હું, ન મળ્યા તોય હું, ભગવાન બધું એ જ કરવાનું. સંતો કેવું કહેતા, તો અબજો રૂપિયા હોય તો શું, આખી દુનિયાની સંપત્તિ ઢગલો થઈ જાય પણ થૂકી નાખીએ ભગવાનને આગળ, એવું કહેતા હતા. માટે એ જ વાત સાચી છે. એટલે જે કરોળિયો ઓ સ્તંભ ઉપર વયો ગયો તો ન્યાથી ઉપડશે, અને ઓલી લાલને આધાર વૃત્તિના આધારે ઓ સ્તંભ ઉપર વયો જાય, ક્યાં? ભગવાનની મૂર્તિ પાસે. મન ભગવાનમાં સંલગ્ન થઈ જશે, 5 મિનિટ 10 મિનિટ જે ધ્યાન કરશે ત્યાં વળી પાછો સંકલ્પ શરૂ થાય. સંકલ્પ શરૂ થાય, 8 લાખ રૂપિયા ભલામણા શિબિર તો પોરે ભરાત, હરખું કરી નાખ્યો તો વળી ઉપડશે નથી, ઉપડીને વો થંભ ઉપર પ્રાસ જાહે. મહારાજ કે આમ સતત ચાલું ચાલુ રહે છે, ક્યારેક મધ્ય ભાગ મારે, ક્યારેક મધ્ય ભાગ મારે, ક્યારેક ઓ સ્તંભ પર, ક્યારેક ઓ સ્તંભ, ક્યારેક બિલકુલ ભગવાનમાં સંલગ્ન થઈ જાય, ક્યારેક જગતમાં રાચતો થઈ જાય, ક્યારેક વચ્ચે રહે, ના આ હાચું, ઘડીક કે આ હાચું, ઘડીક કે આ ખોટું. મહારાજ કે એમ સતત એ ઘર્ષણ ભગવાનને માર્ગે હાલનારને થાય છે. પણ યાદ રાખજો, ભગવાનને માર્ગે હાલે એને જ બે સ્તંભ છે, બાકીનાને તો એક જ થાંભલો છે. તો સડી ઉતર કરી રાખે છે ભૂતની જેમ. મારે દ્રષ્ટાંત ન આપી, પેલા ભૂતનું માણાને વળી ગયો હતો, પછી કે કામ બતાવે તો ઘણું દેખાડ્યું પણ ઘડીકમાં પૂરું કરી નાખે, પછી કંટાળો કે હું દેખાડું, જલ્દી દેખાડ ને તો મારી નાખે તને. પછી કોઈ સાધુ મહાત્માને મળ્યા ને કીધું ભાઈ મારે કરવું હું, તો કે એક કામ કરે થાંભલો ખોડ અને પછી પૂછે કામ બતાવે એટલે કહેજે, થાંભલા પર ચડી ઉતર કામ છે ને ત્યારે કહીશ. એમ જેને ભગવાનની જ ઓળખાણ એને તો એક જ થાંભલો છે, જેને ભગવાન ઓળખાણા છે એને બે થાંભલા છે, જેને ભગવાન ઓળખાણ એને વૃત્તિ જેવું કાંઈક છે, બાકી જગતના જીવને એમાંનું કાંઈ જ નથી. એ તો કે આ શરીર મળવું જલસો કરી જ લોકે, હવે બીજી બીજી વાત પછી પછી એટલે મર્યા પછી જે થવું એ થાય, એમ હમણાં તો જલસો જ કરી લો. પણ ભગવાનનો ભગત એમ કરી હગે નહીં. ભગવાનનો ભગત સત્સંગ કર્યો છે ને, ક્યારેક કુસંગને અવલંબન કરી એની બહુ વાત સાંભળે એટલે ઘડીક મન લેવાઈ જાય, એ બાજુ જાય પણ ખરું, અને કદાચ કુસંગને અવલંબન કરીને એવી ક્રિયા પણ થોડી ઘણી કરી લે, પણ પછી પાછો પસ્તાય મેં આ ક્યાં કરું, વળી મરીને જમપુરીમાં જાય, હેરાન થઈ જાય, અરે દુઃખી દુઃખી થઈ જાય, આવો માણાનો દેહ મળ્યો પડી જાય, ફરીને ક્યારે મળશે, અને એ સંકલ્પ શરૂ થઈ જાય એટલે વળી કરોડો ઉપડે અને પાછો ઓ થંભ ઉપર રહ્યો જાય. એટલે ભગવાનના ભક્તને આમ થાંભલા બદલે જ રાખે. જેમ જગતના જીવને એક થાંભલો છે ને, એમ ભગવાનના જ્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્ત બને છે ત્યારે એને એક જ થાંભલો થઈ જાય, સમજાય છે. અને જેથી ભગવાનના ભગતને એક થાંભલો થઈ જાય તેથી આપણું કામ પૂરું થઈ જાય. કયો થાંભલો? ભગવાનની મૂર્તિ રૂપે એક થાંભલો થઈ જાય. શ્રેષ્ઠ ભક્તને એક થાંભલો છે, બિલકુલ ગૌણને એક થાંભલો છે, સાધન દિશાવાળાને બે થાંભલા છે, સિદ્ધ સ્થિતિ વાળાને એક થાંભલો, ગોપાળાન સ્વામી બે થાંભલા છે, હે સ્વરૂપાનંદ સ્વામી બે થાંભલા છે, કૃપાનંદ સ્વામી બે થાંભલા છે, પરોતભાઈને બે થાંભલા છે, બની શકે કોઈ કાળે? કદી બની શકે નહીં. એને એક જ થાંભલો હોય. જ્યારે જગતના જીવને પણ એક જ થાંભલો હોય, પાપી આત્મા હોય, અકસાયનું કામ કરતો એને બે થાંભલા હોય, એને એક જ હોય. પણ મહાન એકાંતિક સંત કે ભક્તને એક થાંભલો સુવર્ણનો છે અને ઓલાને થાંભલો લોઢાનો છે, વિષયનો જ થાંભલો છે, બસ એમાં જ એને સુખ મનાય છે. એની બહાર એને સુખ મનાતું પણ નથી. ન માનો ને તો તમતારે તમારા કોઈ સગા સંબંધી હોય ને, બિલકુલ લોઢાન થાંભલા પર ચડી ઉતર થતા હોય, એને ફોન કરીને બોલાવો અને બે હરો સભામાં, અને પછી તમે જુઓ એને કેટલા થાંભલા છે. એ અડધો કલાક કલાકમાં હડફ લઈને ઊભો થાય અને એમાં તમે બહાર નીકળશો ને તો કહે છે ભલામણ અહીં હું મને બોલાયો એમ, કારણ કે એનાથી બીજો થાંભલો સ્વીકારે એવી પોઝિશન નથી. એટલે જગતના જીવને એક જ થાંભલો લોઢાનો છે, ભગવાનના ભક્તને એક જ થાંભલો સુવર્ણનો છે, પણ સાધન દિશાળાને લોઢાનોય છે અને સોનાનોય છે, એને બે થાંભલા છે. એટલે મહારાજ બહુ સરસ વાત કરે છે. એટલે વચનમાં તો પાનું બદલી ગયું ભલા માણસો. મહારાજ કે એવી રીતે વર્તો, સાધન સ્થિતિમાં વર્તતો એવો જે યોગી પુરુષ છે એને પૃથ્વી તત્વ જ્યારે પ્રધાન થાય ત્યારે પીળી વૃત્તિ ભાસે છે, અને જ્યારે જળ પ્રધાન થાય, જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય, ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય, પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે, ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. વાત આવી ને, એ સાધન દિશામાં છે ત્યાં સુધી વૃત્તિ અને અલગ 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 દેખાય છે, પરંતુ પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય, આહિસ્તા આહિસ્તા સાધન કરતા 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 એ ભક્ત જ્યારે નિર્ગુણ સ્થિતિને પામી જાય, માયા થકી પર થઈ જાય, ત્રણ ગુણથી જ્યારે પર થઈ જાય, ત્યારે પછી એની વૃત્તિની અંદર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પાંચમાંથી એકે રહેવા પામતા નથી. અને ત્યારે વૃત્તિ કેવી થાય તો કે અતિશય પ્રકાશયુક્ત જણાય ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. પછી એવો જે ભક્ત છે એને એક જ થાંભલો થઈ જાય છે, એની વૃત્તિ ભગવાનને આકારે થઈ જાય છે. માને કે એને પછી ભગવાનની જ આલોચના લાગી રહી છે, એની વૃત્તિ ભગવાનમાં અખંડ પરોવાઈ રહી છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું, એવી રીતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અતિશય પવિત્રપણે રહેવું. મહારાજ અહીંયા એક બહુ સૂક્ષ્મ વાત બતાવે છે કે માનો કે ભગવાનનો એવો કોઈ એકાંતિક સંત છે, ભક્ત છે કે જેને એક જ થાંભલો થઈ ગયો છે, પણ તેમ છતાંય એ મુક્ત કક્ષાને પામી ગયેલો, સિદ્ધ દિશાને પામેલ છે, તેમ છતાંય પણ એને બે સાવધાન બનાય નહીં. એ સ્થિતિને પામ્યા પછી પણ એને અતિ પવિત્રપણે રહેવું પડે, અતિ પવિત્રપણે રહેવું પડે. એ જો જરાય કે ગાફલાય રાખવા જાય અને અપવિત્રપણે રહેવા માંડે, આંખ ગમે જોવા માંડે, કાન ગમે સાંભળવા માંડે. પેલા શાંતાનંદ સ્વામીની વાત છે જ ને, ગામડા ફરવા સંતો નારે જાય ને તે ધ્યાનમાં બે તો આઠ આઠ દિવસ સુધી આંખ ન ખોલે, બોલો, આઠ આઠ દિવસ સુધી આંખ ન ખોલે. પછી તો બધા સંતો હારી ગયેલા, આખું દમટું આવ્યું ગરડા પાછું, મારા તો દામમાં સીધા આવી ગયા હતા. ગોપાળાનંદ સ્વામી પાસે આવીને કે સ્વામી અમારે ગામડા ફરવા, કે સ્વામી કે હું વાંધો, તો આ શાંતાનંદ સ્વામી કે હવે ગામમાં બે દાડા રખો ને આ પ્લોટ વાળીને બે જાય, આઠ દાડા સુધી આંખ ન ખોલે, એટલે અમારે આઠ દાડા સુધી રહેવું પડે. માટે સ્વામી કાંક દયા કરો કે વ્યવસ્થિત ગામડા ફરાય. વિચારતો કરો એ શું સ્થિતિ છે, આધ્યાત્મિકતાને હેઠા ઉતારવાની પ્રાર્થના કરવી પડે, હેઠા ઉતારવાની પ્રાર્થના. સ્વામી કાંક દયા કરો. ત્યારે સ્વામી તો મહા શક્તિશાળી અને મહાન યોગીરાજ, એ શાંતાનંદ સ્વામીના સ્વામી ધ્યાનમાં બેઠા અને શાંતાનંદ સ્વામીના જીવમાં પ્રવેશ કર્યો, અને જીવમાં પ્રવેશ કરીને જોયું તો બધું નિર્મૂળ, કામ તો કે નિર્મૂળ, લોભ તો કે નિર્મૂળ, સ્નેહ તો કે નિર્મૂળ, માન તો કે નિર્મૂળ. સ્વામી કે અમે કે કોટો જ નથી, આનું ધ્યાન તોડવું કેમ? પછી સ્વામી બહુ સંશોધન કર્યું, ત્યાં ખબર પડી કે સ્વાદ છે ને, સ્વાદ એ નિર્મૂળ થયો નથી, કુંઠિત થયેલો છે પણ નિર્મૂળ થયો નથી. સ્વામી જાગૃત થયા, ગોપાળન સ્વામી પૂછ્યું સ્વામી કેમ થાય? સ્વામી કે વાંધો નહીં આવે, કે તમે એક કામ કરો, આની રસનાને પોષણ કરાવો, આને હારું હારું ખવડાવો, એટલે બધું સેટિંગ થઈ જાય. અને સંતો પછી તાણ કરી કરીને સ્વામી લાડુ જમો, સ્વામી ના પાડે, ધ્યાની માળા ખાય નહીં. અરે સ્વામી તમે ન ખાવ તો હરિભગતનું કીધી હારું થાય, એમ કરીને લાડવા ખવડાવ્યા. તો જેમ જેમ લાડવાના રસ્તે ચડ્યા તેમ તેમ ધ્યાન મળ્યું તૂટવા. આહિસ્તા 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 ત્રણ કલાકનું રહ્યું, બોલો, આઠ દિવસનું ધ્યાન તૂટતા તૂટતા ત્રણ કલાક આવી ગયું. અને ત્રણ કલાક આવ્યો ને ગોપાલ સ્વામી ફરી વાર ઓલા બોલ્યા, સબૂર સાવધાન, હવે એટકી જાયો નહીં તો ઠામુકા જા હે, કે આ હવે એક જ પગથિયું બાકી છે, કલ્પના કરો. એટલે અહીંયા મહારાજ કહે છે કે એક જ સ્તંભ જેને બાકી એને પણ પવિત્રપણે રહેવું, તો બીજો વિકલ્પ એમાંથી આપણે એ ગોતવાનું, જેને એક જ થાંભલો છે એને જો પવિત્રપણે રહેવું પડે એવી પોઝિશન હોય તો આપણે તેજ બે ઊભા છે, અને આપણે ગાફલ જો રહીએ તો મોક્ષના માર્ગ થકી તો માયા પછાડી જ દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મહારાજ કહે કે આવા માર્ગે ચાલનાર જે ભગવાનનો ભક્ત, એટલે બીજો મતલબ સિદ્ધ સ્થિતિને પામ્યો હોય એને સાવધાન રહેવું, તો સાધન દિશાવાળાને તો સાવધાન રહેવું જ પડે. એમાં તું શું કહેવું, 90% લાવનાર વિદ્યાર્થીને ટીચર આવીને કહે જોજો સાવધાન રહેજે, નહીં ત્રણ પાસ થવું કઠણ છે, તો પાંત્રી વાળાને શું સમજવાનું? એ તો એને કીધું, આપણે શું એમ સમજવાનું કે આપણે તો મરી જ ગયા. એમ સિદ્ધ સ્થિતિ વાળાને જો પવિત્રપણે રહેવું પડતું હોય તો સાધન દિશાવાળાની તો વાત જ ક્યાં. એટલે આમાંથી કદાચ સિદ્ધ સ્થિતિ વાળા હોવ તોય પવિત્ર તો રહેવું પડશે, એમાં સાધન દિશાવાળાને તો ખાસ કહેવાનું, ખાસ અનુસંધાન ટાંકવાનું, નહીં ખાવાનું, નહીં જ ખાવું. નહીતર શિબિરમાં આવ્યા પછી 1-2% તેવા નીકળે જ પાછા, વધારે ન નીકળે પણ 1-2% નીકળે જ, હોટલનું ખાય તર હક થાય એવા. પછી તમે 8 દાડા ભરો ને તોય બધું પાણીમાં, ભલા માણસો 100 લિટર દૂધ હોય પણ એમાં પાછળ છાશ નાખો એટલે ફાડી જ નાખે, એમ તમે અઠવાડિયું અઠવાડિયું દસ દસ દિવસ કે બાર બાર દિવસ સુધી શિબિરમાં રહ્યા હોય, પણ બહાર જઈને પછી જે તે ખાઈ લો એટલે અહીંનું તો બધું પાણીમાં જ જાય. હજુ તો ભક્તો મોક્ષની બાબતમાં તો હજુ તો બહુ લો વાત છે, બહારનું નહીં ખાવા પૂરતી વાત કરીએ છીએ. બાકી તો મહારાજનો મત તો બહુ સ્પષ્ટ છે કે બહારની ખાવાની અશુદ્ધ વિષય નિગ્રહણ કરવાની વાત તો ક્યાં કરવાની, પણ શુદ્ધમાં પણ શુદ્ધ જે વિષય છે એમાં પણ વિહિત યોગ વિહિત ભોગ એમાંથી પણ કટ કરવાનું છે. બહારની ખાવાની તો ક્યાં વાત કરી, પણ ઘરે બનતી વસ્તુમાં પણ કાપ મૂકે તેલ ઓછું નાગે લોભને આધીન નહીં, ઇન્દ્રિયો જીતવાની છે. મારા માટે મિષ્ટાન નહીં હાલે કારણ કે ઇન્દ્રિયો જીતવાની છે. આ નહીં, આ શિખંડ હું નહીં ખાવ, ઇન્દ્રિયો જીતવાની છે. ઘરનો શિખંડ કાઢવાનો છે, હજુ તો બહારનો નથી કાઢ્યો. કહો હે, ઘરનો શિખંડ કાઢશું તેથી મેળ પડે એમ છે, હજી તો બહારનું લબાડે રાખીએ છીએ આપણે. કહો, ઘરનું આઈસ્ક્રીમ બંધ કરવાનો છે, આપણે વાડીલાલનો ખાઈશ. કહો, એમાં ક્યાંથી કઈ રીતે આપણો મેળ પડવાનો? કહો, એટલે બહુ સાવધાન બનવાનું છે. આ વાત કાંઈ મુક્ત થવાની વાત કાંઈ સામાન્ય નથી. એમ મુક્ત થવાની વાત કોઈ સામાન્ય વાત નથી. એવી કસોટી છે, એવી કસોટી છે જેમાંથી -1 પોઈન્ટ રિઝલ્ટ આવે છે, -1 પોઈન્ટ રિઝલ્ટ આવે છે. અને એ પરીક્ષા આપવા માટે આપણે જયારે બેઠા હોય અને પછી એમ માનીએ કે આપણે પીડીઆર ન ભરીએ તો વાંધો નહીં આવે, એ તો પાસ કરી દે હે થાય. હે, -1 પોઈન્ટ રિઝલ્ટ આવે છે જેમાં પાસ થવા માટે લાખોની કરોડો લોકો હરોળમાં ઉભા રહી ગયા છે, કરોડો રૂપિયા લોકો, અને બધાને પાસ થવું જ, પાછું કોઈને ના પાસ નથી થવું. આમાંથી કોને જમપુરીમાં જવું, શું છે આંગળી કરો તો કરો છે આંગળી, બધાને પાસ થવું છે, દેખાય છે, કોઈને ના પાસ નથી થવું. અને પાછો ત્યાંથી એજન્ટા બહાર પડી ચુક્યો છે કે -1 પોઈન્ટ જ લેવાના છે, -1 પોઈન્ટ. -1 પોઈન્ટ એટલે કેટલા થાય ખબર તમને? 1000 માંથી એક એને -1 પોઈન્ટ કહેવાય, 1000 માંથી એક. આ તો એના કરતા ઓછા લેવાના છે. કહો, હવે એમાં પાસ થવાનું છે અને ગાફલાઈ રાખીએ તો લાગે છે કે આ વખતે આપણો છેલ્લો જન્મ થઈ જાય. માટે ખબરદાર, અહીંથી પાણી મૂકીને જાજો. આજ પછી બહારનું તો બધું બંધ જ હોય, એમ બંધ જ હોય. ઘણા તો કે ખબર સ્વામી, આમ દુકાનની જ ખાતા તો કે અમાર લગ્ન પ્રસંગમાં ખાઈ કેમ, તો લગ્નમાં ક્યાંથી લઈ આવ્યા તો કે દુકાને જ લઈ આવ્યા. કે કરો વાત, લગ્નમાં દુકાનથી જ ઉપાડી આવ્યા. ઓલા દુકાનમાં તો હજી કાંક ઠીક ઠીક હતા, અહીંયા લગ્નમાં તો હવે કેટરર્સ આપે. અને તમને ખબર, એમાં બધું કામ કરનાર કોણ આવે? ઓછામાં ઓછો પગાર ચૂકવો પડે એને લઈ આવે ને. કોઈ શ્રેષ્ઠ જ્ઞાતિ છે ને ગરીબ છે એને કે હાલો ને તો 100 રૂપિયા લઈશ તો કે રહેવા દે, 40 વાળો ન ગોત, તેવું 40 વાળો જ ગોતે ને. હવે એ પછી ખાઈને પછી મનમાં એમ માનીએ કે સ્વામી કહે છે પણ આપણને કેમ ધ્યાન નહીં થતું, આજ નહીં થાય હો જન્મી નહીં થાય જી. માટે જેને ત્યાં સુધી પોગવું જ છે એને તો ખબરદાર થવું જ પડે, એ લાઈન જેને પકડવી જ છે એને તો ખબરદાર થવું જ પડે. એટલે મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત એને અતિ પવિત્રપણે રહેવું, જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. દેવને પૂજવા તત્પર થાય એ દેવ જો પવિત્ર થાય અને પછી દેવની પૂજા કરે તો દેવ એ પૂજાને અંગીકાર કરે છે. જો પૂજા તો ગમે એ કરે, યાદ રાખજો, પૂજા તો ગમે એ કરે, પણ દેવ પૂજા એની અંગીકાર કરે છે જે દેવ જેવો પવિત્ર હોય. બાકી તો લાખો લોકો પૂજા જ કરી આવે, પણ એમાંથી એકાદની પૂજા સ્વીકાર થાય છે કારણ કે પવિત્ર બની અને જેણે પૂજા કરી છે. અને પવિત્ર તમે યાદ રાખજો, આ તો હજુ બહારનું નખ હોય તો બહુ સ્થૂળ ભાવ છે, પણ સૂક્ષ્મ સુધી પવિત્ર થવું પડશે. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, અહંકાર, મમતા, રાગ, દ્વેષ, આ બધા થકી પર ઉઠવું પડશે. બધા થકી જ્યારે પર થવાય છે ત્યારે અંતઃકરણ પવિત્ર થાય અને એવા અંતઃકરણની અંદર ભગવાન પોતે પોતાનો આવિર્ભાવ, પોતાનો વાસ કરે છે. જ્યાં સુધી આ દોષમાંથી બહાર નથી નીકળાતું ત્યાં સુધી ભગવાન વાટ જોવે છે. જો આવું કે ન આવું, આવું કે ન આવું, મને લાગશે કે હવે આવ્યા જેવું આવીશ, નતર કાંઈ નહીં. ધ્યાન કરવું છે પરંતુ કોઈ ભગવદી ભગવાનનો ભક્ત છે એની સાથે જરા કામ તેમ થયું તો હૃદયમાં એની પ્રત્યે અતિ ઘૃણા છે, કદી ધ્યાન શક્ય નથી. કોઈ પદાર્થ ભાળી ગયા અને પોતાને જે પદાર્થ પ્રાપ્ત થયું એના કરતાં શ્રેષ્ઠ છે તો એની પ્રત્યે અતિ આશક્તિ છે તો ધ્યાન શક્ય નથી. અને આ જગતના પદાર્થો તો એવા છે, નાણદાન ધ્યાન થતું તો એ ડગલામ જો મોહી ગયા હોય. હે મહારાજ પાસે કોઈ ભગત જો ને આવ્યા હતા, ડગલા લાવેલા નવા, મહારાજને કહે ત્યારે સીવેલા કપડાં પહેરવાની સિસ્ટમ હશે. મહારાજને કે મારા સંતો માટે ડગલા લાવ્યા છે, જેમ ન હોય ને આપો, એટલે મારા જાહેરાત કરી જેમ ન હોય ને ફાટી ગયા હોય એ લોકો લઈ જાઓ. નાણદારના મનમાં એમ થયું, ધ્યાન કરતા કરતા ઊભા થઈને આવેલા બોલો સભામાં, તો એ મનમાં સંકલ્પ થયો કે માળી ભારે કરીએ, હજી મારે જૂનો ડગલો છે ફાટ્યો નથી અને આ ડગલા વેચાઈ જશે પછી ફરીને ક્યારે આવે શી ખાતરી. પછી મનમાં વિચાર કર્યો, ગમે એમ કરીને ડગલો લઈ તો લેવો છે. પોતાનો ડગલો હતો ને એને જરા તરફ ફાડી અને ઉકાળામાં હંગરી દીધો. અને પછી સભામાં આવ્યા, મારેની પાસે આવીને કે મહારાજ મારો ડગલો ફાટી ગયો છે, માટે મને ચોરાઈ ગયો છે, માટે મને બીજો આપો. એમ ચોરાઈ ગયો છે ને એ જ્યાં ફરિયાદ કરતા હતા, ફરિયાદ ચાલુ હતી ત્યાં બીજી એફઆઈઆર ફાટવા આવી ગઈ. બન્યું એવું, જ્યાં ઉકાળામાં પેલો ડગલો સંગ્રહ્યો હતો ને, હવે એમાં સંતોએ જેને રાખ નાખી છે એમાં ભેગા દેવતા ગયેલા, એટલે ઉકોડો હળગ્યો ને પડખે બધી કડબ બડબ બધું પડેલું, એટલે બધા ઉકોડો ઠારવા મીંડ્યા. એટલે ઠારો નહીં તો ઉકોડો હું કામ ઠારે, કહો કે બીજું બધું હળગી જાય, એટલે ઠારવા મીંડ્યા બધા. પાણી નાખીને આમ તેમ હલાવવા મીંડ્યા ને ત્યાં એ હળગેલો ડગલો, એ ડગલો નીકળ્યો ને અડધો હળગેલો, અડધો ઠરેલો, પાણી નાખેલો ઠરી ગયો. પછી એટલે ડગલો કોનો જોત ખરા, અહીં ક્યાંથી આવ્યો કે? અને ઊંચો કરીને જોયું ને તો ખૂણે નામ લખેલું હોય, ન તો તમને એમ થાય બધા કેમ કપડાં ઓળખતા, ખૂણે જરાક નામ હોય. તેમાં નામ હતું નાયણદાહનું. અને નાયણદાસનું નામ જોયું, એક જોડે આમ ઠોટીએ પકડીને આવ્યો, મારીની પાસે એફઆઈઆર ફડાવો. મહારાજ આ જરાક એફઆઈઆર સ્વીકારો તો, આ ડગલો જડ્યો કોઢામાંથી. મહારાજ કે હજી તમે આની નોંધવાની તૈયારી કરતા નાયણદાસની, કે મહારાજ મારો ડગલો ચોરાણો છે. મહારાજ કે નાયણદાસ સાચું કહો, નવો ડગલો હવે તો આપવો જ પડશે મારે, કારણ કે હળગી ગયો અડધો. પણ આ આ આ ડગલો ઉકડા સુધી પહોંચ્યો કેમ, ત્યાં સુધી કોણે પહોંચાડ્યો? નાણદાસ કે મહારાજ મારી આશક્તિએ પોગાડ્યો, કે મને નવા ડગલામાંથી લે આશક્તિ ઉકડા સુધી ડગલો પોગાડ્યો. એટલે ભગવાનના ભક્તને બધાથી પર થવું પડશે, ત્યારે ધ્યાન અને ભજન માર્ગે ભક્ત વર્તી શકશે. એટલે મહારાજ કે દેવની પૂજા કરવા માટે જ્યારે તત્પર થાય ને ત્યારે દેવ સરીખો પવિત્ર થાય, ત્યારે દેવ એની પૂજાનો સ્વીકાર કરે છે. તેમ પરમેશ્વરની વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મરૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપની વિશે વૃત્તિ રાખવી. જો સાંખ્ય શાસ્ત્ર મારે લઈ આવ્યા તેમ મહારાજ કહે, જે ભગવાનને માર્ગે ચાલો હોય, ભગવાનમાં વૃત્તિ રાખવાના માર્ગે ચાલતો હોય એને સાંખ્ય શાસ્ત્રના માધ્યમથી, કારણ કે સાંખ્ય શાસ્ત્ર કેવું છે, સાંખ્ય શાસ્ત્ર બહુ સરસ વાત કરે. કોઈ કોઈ પદાર્થને વખાણે અને એમ કે ફલાણ જગ્યાએ ગયો તો શું સરસ જોરદાર ગાર્ડન હતું, એકવાર જોવા તો આવેલ, મસ્ત મજા આવી જાય એવો ગાર્ડન છે. એટલે સાંખ્ય શાસ્ત્રને સમજનારો તરત પ્રશ્ન કરશે, તારે આંખે કરીને દેખાણો? તો કે આ આંખે કરી જોયો તો કે ખોટો હોય, આંખે કરીને દેખાય બધું નાશવંત હોય, ખોટું હોય. કોઈ એમ કે ફલાણું ફળ બહુ સારું તું ખાતો ખરો, તો તે જીભે કરીને ચાખે તો કે હા, તો કે ઇન્દ્રિય કરીને અનુભવે માટે એ ખોટું હોય. સાંખ શાસ્ત્રનો મત એવો છે, ઇન્દ્રિયો અંતસ્કરણ દ્વારા જે કાંઈ અનુભવમાં આવે બધું મિથ્યા છે, એમાં કાંઈ લેવાનું નથી. અને એમાં જે કોઈ આશક્ત થયું મર્યો જ માનવો, એમ ઇન્દ્રિયો અંતસ્કરણ દ્વારા જેનો સ્વીકાર કરવામાં આવે છે એવા કોઈ પણ પદાર્થની અંદર જે આશક્ત થયું મર્યો જ માનવો, જે દાડે આશક્તિ એમાંથી તોડશે તે દાડે જ મુક્ત થશે, એ સિવાય મુક્ત થવાનો કોઈ વિકલ્પ નથી, એમ સાંખ શાસ્ત્રનો સ્પષ્ટ મત છે. એટલે મહારાજ કે સાંખ્ય શાસ્ત્રનો મત એવો જણાય છે કે જેને ભગવાનમાં વૃત્તિ રાખ્યું અને સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહમાંથી વૃત્તિને તોડવી પડે. કો અમારે યુરોપની ટૂર હતી ને તે બે હરિભક્તો બોલતા બંધ થઈ ગયેલા, એટલે મેં કીધું વાંધો શું આવ્યો તમારી બેન બોલવામાં, ભલા માણસો તમારી જેવા ગ્રેજ્યુએટ માણસો અહીંયા તમે બી હારા વગર બે બધું સંચાલન કરતા હતા અને આમ વાંધો શું આવ્યો? ત્યારે એક ભગત મને કહે જેને વાંધો પડ્યો હતો, મને કહે સ્વામી અણકોટનો ઉત્સવ હતો તે એમ બધી કેટલી મહેનત કરી બધી આઈટમ લાવેલા કે અને બધાને જમાડ્યા અને કેટલા બધા મરચા હતા પણ મારે આટલું બે મરચા ન રાખ્યા બધા ખાઈ ગયા, કે અમારી કાંઈ કદર જ નહીં સત્સંગમાં કે બે મરચાટું કદર વહી ગઈ. બોલો ઠામુકી, તે ઘણા મનાવ્યા, ઘણા સમજાય, પણ એકના બે ન થયા, તે ન જ થયા. અને પછી ઘણું મનાવ્યા પછી એકના બે ન થયા એટલે પછી મીટિંગ બોલાવી, મીટિંગ બોલાવી પડી બે મરચાટું. આ સત્ય હકીકત તમને કહું છું, કારણ કે ઓલા બધા હરિભક્તો કીધેલું સમય, એને કારણે અમારે ઘણું બધું આમ તેમ થાય છે, તમે જરા સમજાવો તો સારું. એટલે પછી સમજાયા પણ ન સમજ્યા, પછી મીટિંગ બોલાવી, મીટિંગ બોલાવીને મેં કીધું તમે રહેવા દો, એ મરચા બહુ ગરમ છે, હમણાં મોળા પડશે નહીં, તમે રહેવા દો એમ. એકે પડ સ્વામી નહીં આવતા આમ થાય તેમ, મેં કીધું જે એ થાય, હવે બીજું તો કોઈ પરિણામ નથી, શું કરીએ. અને પછી ભગતને છોડ્યા, પહેલાં તો કથામાં પારાણે તેમાં આમંત્રણ આપ્યું, તો હું તો આવું જ નહીં કે જ્યાં કદર નહીં ન્યાજ શું કામ છે. મહારાજ કીધું મારા હરજીશુ હેત ન દિશે રે, તેનો સંગ તેને ઘેર સિદ્ધ જઈએ, કે લે આ પંક્તિ ફિટ કરી દીધી, કે હું તો આવું જ નહીં કે હશે. મેં કીધું તે ન આવ્યા, તે આખું વરહ ન આવ્યા. ઓણ અમે ગયા ને, તે ઓણ તમે ગયા ને ખબર પડી ને સભામાં પહોંચ્યા ને તે આગળ બેઠા હતા, મને તો નવાઈ લાગી. મેં પછી ત્યાં તો કાંઈ ન કીધું, પછી સભા પૂરી થઈને ઉતારી ગયા એટલે ભગતને બીજાને પૂછ્યું, મેં કીધું ઓલા ભગત આવતા થઈ કે, મને કે આ સમય કન્ટિન્યુ જ રોજ રેગ્યુલર આવે છે. મેં કોણે મને આવ્યા, એ કે ખબર નહીં, હાથે હાથે આવવા માંડ્યા, સમજાય, હાથે 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 હરખું થઈ ગયું કે. પછી એને મેં કીધું, મેં કીધું ભગત તમે તો બહુ સરસ કામ કર્યું, રેગ્યુલર આવવા માંડ્યા. મને કે મહારાજ કીધું છે ને, મારા વાલાજી શું વાલભ દિશે રે, તેનો સંગ સિદ્ધ તજ્ય રે. ખરો માણસ છે બાકી સુળી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ રે. કે મહારાજ આપણા માટે લખી છે ને, મનમાં મેં કીધું આને એવું કહેવું નથી, પોરે આપણે હાટું જ લખી હતી. મેં કીધું વળી કહેશું તો વળી પેસુટી સહક છે, પણ એનું કારણ શું, આપણે કારણ ઉપર જઈએ છીએ, એનું કારણ શું, તો કે સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહ થકી ભગવાનના ભક્તને પર થવું જોઈએ, એ ન થવાનું. સ્થૂળ દેહનું થોડુંક અપમાન સમજો, અથવા તો સ્થૂળ દેહને મરચા બે ન મળ્યા, જેનું એને આઘાત લાગ્યો સમજો. એ સ્થૂળ દેહમાં પ્રીતિ હતી ત્યારે એક વર્ષ સુધી બીજા પદનો ઉપયોગ કરવો પડ્યો ને કોજી. એટલે મહારાજ કે જેને ભગવાન જ ભજવા હોય, જેને આવી વૃત્તિ જ રાખી હોય, એવો જે ભગવાનનો ભક્ત હોય, તેણે સાંખ્ય શાસ્ત્રના માધ્યમથી સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહ થકી પોતાને પૃથક સમજવા, એમ કેવળ આત્મરૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી, પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય, એમ વૃત્તિ રાખતા, યાદ રાખજો, એમ વૃત્તિ રાખતા રાખતા એક દાડે નથી થતું પાછું. મારે એવું ન કીધું કે એમ વૃત્તિ રાખે ને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થઈ જાય, એવો શબ્દ ન મૂક્યો. એમ કરતા કરતા, એટલે મહારાજ મુદત નાખી દીધી, એમ કરતા કરતા વૃત્તિ જ્યારે ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, લીન થઈ જાય, ત્યારે એ ધ્યાન કરનાર યોગી નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં જવું એવી યોગી નિદ્રા કહી નથી. એટલે ભગવાનનો ભક્ત આ બધી વાતને માનો સમજે, વ્યવસ્થિત સમજે કે મારે ભગવાન સુધી જવું છે તો સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહ થકી મારે પૃથક તો થવું જ પડશે, એનો દાખલો શરૂ કરી દે, પણ જોજો એમાં વિહવળ ન બની જાય. નતર મુમુક્ષ ઘણી ફેરી દાખલો કરે અને યોગ્ય જ દાખલો કરતો હોય, પણ અપેક્ષા બહુ મોટી લઈને બેઠો હોય કે આ દાખલો કરું છું એટલે 15 દિવસે મને આમ થઈ જ જવું જોઈએ, એ અપેક્ષા ફરીવાર પાછો એને એ દાખલામાંથી હેઠો ઉતારી નાખે, 15 દાડે ત્યાં કરું તોય કાંઈ ફેરફાર નહીં, પાછો મૂકી દે. પણ એ મુમુક્ષ થોડોક જો ઉપયોગ વિચાર વધારે કરે અને થોડોક જો રાહ જોવે, થોડી ધીરજ ધારણ કરે, તો જેવો દાખલો કરે છે એવું પરિણામ આવે, આવે ને આવે જ. ભલા માણસો બધે રાહ જોવી પડે, આ તમે મગફળીના દાણા રોપો તોય 7 દાડા સુધી રાહ જોવી પડે, કે જરૂર કોટો ફૂટશે, જરૂર કોટો ફૂટશે, મેં દાણા વાવ્યા છે ને પાણી પાયું કેમ કોટો ન ફૂટે, ફૂટે જ. પણ આ દાણા વાવ્યા અને બીજે દાડ આટો મારવા જાય તો કોદાળે લઈને હજી એક કોટો ફૂટ્યો નહીં, આમ કેમ થયું, અને પછી ખોદે રાખે છે, આ એકે કોટો એ કેમ દેખાતો નથી, બધા ખોદી નાખે ને તો એકે ન મળે. એ મોક્ષનો માર્ગ, મહારાજ કે આ માર્ગે ચાલનાર જે ભક્ત છે એણે પણ દાખલો ચાલુ રાખવો, એક દાડો એની સ્થિતિ એવી જ થશે કે એની વૃત્તિ પરમાત્માના સ્વરૂપની અંદર લીન થઈ જશે, જરૂર થશે. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણે દેહમાં માનો આશક્તિ છે તોય પણ દાખલો ચાલુ છે એને પ્રથમ દેહ સ્થૂળ ટળશે, પછી સ્થૂળ દેહમાં તેરતો છે, પછી સૂક્ષ્મ સંકલ્પ વિકલ્પ બંધ થશે. પહેલાં દેહની ક્રિયા અટકશે, પછી મનની ક્રિયા અટકશે, અને પછી કારણ પણ નાશ પામી જશે. અને કારણ ટળ્યું એટલે આવવાનું કારણ ટળશે, પછી જન્મ મરણ પણ ટળી જશે. મહારાજ કે યોગીને એ જ યોગ નિદ્રા કીધી છે. બાકી એમને આઠું દહ દ પંદર પંદર કલાક ઊંઘી જાય તોય પણ એને યોગી માટે યોગ નિદ્રા કહેવામાં આવી. અને તિથિ વચનામૃતમ આઠમું થયું.